એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફરે નીકળ્યા છીએ જે ખરેખર લાગણીઓના તારને ઝણઝણાવી દે છે. મિશેલ ઝોનરનું સંસ્મરણ, ક્રાઇંગ ઇન એચ માર્ટ.
હા, નમસ્કાર. આ પુસ્તક ખરેખર ખૂબ જ અંગત છે, પણ એમાં જે અનુભવો છે એ લગભગ દરેકને ક્યાંક ને ક્યાંક તો સ્પર્શી જાયવા છે. શોક, ઓળખ અને
ખોરાક.
બરાબર, ખોરાક દ્વારા વ્યક્ત થતો પ્રેમ. મિશેલ ઝોનર, જેમને આપણે એમના બેન્ડ જાપનીઝ બ્રેકફાસ્ટથી ઓળખીએ છીએ, એક ઉત્તમ સંગીતકાર તો છે જ, પણ એટલા જ સંવેદનશીલ લેખિકા પણ છે.
ખરેખર, અને એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. કોરિયન માતા અને શ્વેત અમેરિકન પિતા, એટલે પેલી મિશ્ર વંશીય ઓળખના જે સંઘર્ષો હોય, જે ગળમથલ હોય, એ બધું એમના જીવનમાં અને આ પુસ્તકમાં વર્ણાયેલું છે.
અને પુસ્તકનું નામ ક્રાઇંગ ઇન એચ માર્ટ. એચ માર્ટ એટલે કોરિયન અમેરિકન સુપરમાર્કેટ. આ નામ જ બરાબર ઘણું કહી જાય છે. હા, એ માત્ર કરિયાણાની દુકાન નથી એમના માટે. એ તો જાણે એમની માતાની યાદોનું, એમની સંસ્કૃતિ સાથેના જોડાણનું અને ક્યારેક ન કહી શકાયેલી વાતોનું પ્રતીક છે.
પુસ્તકની શરૂઆત જ એટલી સીધી અને પ્રામાણિક છે. જ્યારથી મારી માતા મૃત્યુ પામી છે, હું એચ માર્ટમાં રડું છું. બાપ રે.
બિલકુલ, આ વાક્ય આખા પુસ્તકનો સૂર બાંધી દે છે. એચ માર્ટમાં મળતી કોરિયન વસ્તુઓ, ત્યાંની સુગંધ, ત્યાં આવતા લોકો, આ બધું એમને એમની માતા ચોંગમી અને એમના કોરિયન મૂળ સાથે જોડે છે.
પણ એ જોડાણ પેલી ગેરહાજરીને વધુ તીવ્ર બનાવે છે, નહીં?
ચોક્કસ. એટલે જ આ પુસ્તક ખાલી શોકનું વર્ણન નથી, એ ખોરાક, સ્મૃતિ અને ઓળખને એવી રીતે ગૂંથે છે કે વાત સીધી દિલ સુધી પહોંચે છે. અને આ મૂળ તો 2018માં ધ ન્યૂયોર્કરમાં છપાયેલા એમના એક નિબંધનું વિસ્તરણ છે, જે ત્યારે પણ ખૂબ ચર્ચાયો હતો.
તો ચાલો મિશેલ ઝોનરના જીવનની આ સફરમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? જન્મ સિયોલમાં, પણ ઉછેર અમેરિકામાં.
હા, જન્મ દક્ષિણ કોરિયાના સિયોલમાં, પણ ઉછેર યુજીન ઓરેગોનમાં, અને એ પણ એવા વિસ્તારમાં જ્યાં મોટાભાગે શ્વેત લોકો રહેતા હતા.
એટલે નાનપણથી જ પેલું અલગ હોવાનું ભાન થયું હશે.
બરાબર. શાળામાં બહુ ઓછા એશિયન બાળકો હતા, કદાચ એ એકલા જ. એટલે સતત પેલી બહારની વ્યક્તિવળી લાગણી, ક્યાંય પૂરેપૂરા ભળી ન શકવાની ભાવના. આ અનુભવે એમના વ્યક્તિત્વ અને ખાસ કરીને એમની માતા સાથેના સંબંધ પર ઘણી અસર કરી.
અને માતા ચોંગમી સાથેનો સંબંધ એ પણ જરા અટપટો હતો, ખરો ને?
હા, અટપટો અને ખૂબ વાસ્તવિક. ચોંગમી એક મજબૂત સ્ત્રી હતા, ખૂબ પ્રેમાળ, પણ સાથે સાથે કડક પણ ખરા, ટીકા પણ કરે.
પણ એમનો પ્રેમ વ્યક્ત કરવાની રીત અલગ હતી.
હા, એટલે અમેરિકન સ્ટાઇલમાં સીધું આઈ લવ યુ કહેવાવાળું નહીં. એમનું પ્રેમ કાર્યોમાં દેખાય. જેમ કે મિશેલ માટે પેલી એશિયન પેર આવે ને, એને એકદમ પરફેક્ટ રીતે છોલીને આપવી, અથવા એની ભાવતી કોરિયન વાનગી બનાવી દેવી.
હા, એ ઘણી સંસ્કૃતિઓમાં હોય છે. પ્રેમની અભિવ્યક્તિ શબ્દો કરતા સેવામાં, ભોજનમાં વધુ દેખાય. જાણે પૂછે, બેટા ખાધું, એ જ પ્રેમ છે.
એકદમ. પણ આ જ વસ્તુ ક્યારેક મહાદીકરી વચ્ચે તણાવનું કારણ પણ બને. ચોંગમી ઇચ્છતા કે મિશેલ સારી કોરિયન છોકરી બને, સંસ્કારી હોય, ભણવામાં ધ્યાન આપે, પોતાના મૂળને સમજે.
અને મિશેલનું મન અમેરિકન પોપ કલ્ચર, સંગીત, પેલી સ્વતંત્રતા તરફ વધુ ખેંચાયેલું.
બરાબર. એટલે સતત એક ખેંચતાણ રહેતી. જો કે દર ઉનાળામાં સિયોલ જવાનું થતું એ એમના માટે એક અલગ જ દુનિયા ખોલી દેતું.
ઓ, એ કેવી રીતે?
જ્યાં એ પોતાની કોરિયન ઓળખને વધુ નજીકથી અનુભવતા. સિયોલના બજારો, સ્ટ્રીટ ફૂડ, દાદીમાનું ઘર, કુટુંબીજનો, અને સૌથી અગત્યનું, ત્યાં એ પોતાની માતાને એમના પોતાના કલ્ચરમાં વધુ સહજ, વધુ મુક્ત જોતા. આ અનુભવે કોરિયા માટે એક અનોખો લગાવ પેદા કર્યો, જે પાછળથી બહુ કામ આવ્યો.
પછી કિશોરાવસ્થા આવી હશે, સંગીતનો શોખ જાગ્યો હશે, ત્યારે તો સંઘર્ષ વધ્યો હશે માતા સાથે.
હા, ચોક્કસ. સંગીત અને એ પણ પંક અને ઇન્ડી રોક, એ મિશેલ માટે પોતાની જાતને વ્યક્ત કરવાનું અને કદાચ થોડો બળવો કરવાનું પણ માધ્યમ બન્યું,
જે માતાની અપેક્ષાઓથી બિલકુલ અલગ હતું.
બરાબર. માં ઇચ્છતા કે એ કોઈ સ્થિર કારકિર્દી પસંદ કરે. આ મતભેદો વધતા ગયા અને મિશેલને થયું કે મારે યુજીનથી, ઘરથી દૂર જવું છે.
એટલે પછી પેન્સિલ્વેનિયાની બ્રાયન માવર કોલેજ પસંદ કરી, પૂર્વ કિનારે.
હા, કોલેજ એક નવી શરૂઆત હતી. ભણવાની સાથે સંગીતમાં પણ વધુ ઊંડા ઉતર્યા, બેન્ડ બનાવ્યા, ગીતો લખ્યા. ફિલાડેલ્ફિયાનું મ્યુઝિક સીન ત્યારે ખૂબ જીવંત હતું, એનો ભાગ બન્યા.
અને ત્યાં જ પીટર મળ્યા, જે ભવિષ્યમાં એમના પતિ અને સંગીતના સાથીદાર બન્યા.
હા, બરાબર. પણ કોલેજ પછીનો સમય થોડો સંઘર્ષનો હતો. ફિલાડેલ્ફિયામાં ટકી રહેવા વેટરસ તરીકે કામ કરવું પડતું. પોતાનું બેન્ડ હતું લિટલ બિગ લીક, એને સફળ બનાવવા પ્રયત્નો ચાલતા હતા.
જેણે પોતાની જગ્યા બનાવવાની મથામણ ચાલતી હતી. અને ત્યારે જ
ત્યારે જ મોટો વળાંક આવ્યો. એ 25 વર્ષના હતા અને એક દિવસ ફોન આવ્યો. સમાચાર હતા કે એમની માતા ચોંગમીને સ્ટેજ 4 કેન્સર છે, ગંભીર પ્રકારનું.
ઓ માય ગોડ, આ તો બહુ મોટો આઘાત કહેવાય.
ખરેખર એક ક્ષણમાં બધું જ જાણે થંભી ગયું. એમના સપના, એમનો સંઘર્ષ, બધું જ ગૌણ બની ગયું.
તરત જ યુજીન પાછા ફર્યા હશે.
હા, ફિલાડેલ્ફિયા છોડીને સીધા યુજીન એમના બાળપણના રૂમમાં, જે રૂમમાંથી એક સમય ભાગવું હતું એ જ રૂમ હવે માતાની સેવાનું કેન્દ્ર બન્યો. સંગીતકાર બનવાના સપના બાજુ પર મુકાઈ ગયા. હવે એ કેર ગીવર હતા.
આ ભૂમિકા બદલાતા મા દીકરીના સંબંધમાં શું ફેર પડ્યો? પેલો જૂનો સંઘર્ષ ઓછો થયો?
સમય અને પરિસ્થિતિની ગંભીરતાએ એ બધું ભૂસી નાખ્યું. હવે દલીલો નહોતી, ફક્ત કાળજી હતી, પ્રેમ હતો. મિશેલ માતાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા, ડૉક્ટર પાસે લઈ જતા અને પેલી કોરિયન વાનગીઓ બનાવવાનું શીખતા જે માતા કીમોથેરાપી દરમિયાન ખાઈ શકે.
ફરી પાછો ખોરાક કેન્દ્રમાં આવ્યો, પણ આ વખતે ભૂમિકા ઉલટી હતી.
બરાબર. આ સમયગાળો ખૂબ ભાવનાત્મક હતો અને માતાની એક ઈચ્છા પૂરી કરવા એમણે પીટર સાથે લગ્ન પણ કરી લીધા.
ઓહ, એ પણ ત્યારે જ?
હા, ચોંગમી ઈચ્છતા હતા કે એ મિશેલને પણતા જુએ, એટલે બહુ જ ઝડપથી યુજીનમાં એમના ઘરના બેકયાર્ડમાં જ લગ્ન ગોઠવ્યા, જેથી માતા શારીરિક રીતે હાજર રહી શકે. એ દુઃખની ઘડીઓમાં પણ પ્રેમની એક ઉજવણી હતી.
માતાના ગયા પછી તો જીવનમાં એકદમ ખાલીપો આવી ગયો હશે. એ શોકમાંથી બહાર આવવું સહેલું નહીં રહ્યું હોય.
ના, બિલકુલ નહીં. અને પુસ્તક વાંચીને લાગે છે કે ક્યારેય સંપૂર્ણપણે બહાર આવ્યા જ નથી. શોક જાણે એમના અસ્તિત્વનો એક ભાગ બની ગયો. ફિલાડેલ્ફિયા પાછા તો ગયા, પણ કશું ગમતું નહોતું. બધું ફિક્કું લાગતું હતું. અને આ જે ઊંડો ખાલીપો હતો, જે નુકસાનની લાગણી હતી, એમાંથી જ જન્મ થયો એમના સોલો પ્રોજેક્ટ જાપાનીઝ બ્રેકફાસ્ટનો.
એટલે કળા શોકમાંથી જન્મી એમ કહી શકાય.
હા, મોટાભાગે. એમનું પહેલું આલ્બમ સાયકોપોમ્પ, એમાં મોટાભાગના ગીતો માતાની માંદગી, મૃત્યુ અને એમના પોતાના શોકની લાગણીઓ વિશે જ હતા.
અને એ આલ્બમને સફળતા મળી?
અણધારી સફળતા મળી. એમણે કોઈ ખાસ અપેક્ષા રાખી નહોતી, પણ એમના જીવનના સૌથી પીડાદાયક અનુભવે જ એમની કલાત્મક કારકિર્દીનો મજબૂત પાયો નાખ્યો. એ પણ એક વકૃક્તિ જ કહેવાય ને?
ચોક્કસ. અને સંગીતની સાથે પેલો કોરિયન વારસો જાળવવાનો પ્રયાસ પણ શરૂ થયો ને?
હા, એ બહુ અગત્યનું હતું. માતાના ગયા પછી એમને ડર લાગવા માંડ્યો કે હું મારી કોરિયન ઓળખ ગુમાવી દઈશ, કારણ કે માતા જ મુખ્ય કડી હતી.
એટલે એમણે રસોઈ તરફ ધ્યાન આપ્યું.
બરાબર. સભાનપણે કોરિયન વાનગીઓ બનાવવાનું શીખવાનું શરૂ કર્યું અને આમાં યુટ્યુબ, ખાસ કરીને માંગ ચી નામના એક કોરિયન શેફ એમના માટે બહુ મોટા માર્ગદર્શક બન્યા.
હા, પુસ્તકમાં એમનો ઉલ્લેખ વારંવાર આવે છે.
આવે છે. માંગચીના વિડીયો જોઈ જોઈને એમણે ધીરજથી કિમચી બનાવતા શીખ્યા, ગાલબી બનાવતા શીખ્યા, જાતાચૂક જેવી અઘરી વાનગીઓ પણ શીખ્યા.
દરેક સફળ વાનગી જાણે માતાની સ્મૃતિને જીવંત કરતી હશે.
હા, અને પોતાના વારસા સાથે ફરી જોડાવાનો સંતોષ આપતી હશે. રસોઈ એમના માટે એક થેરેપી બની ગઈ. એ પછી પિતા સાથે સિયોલ પણ ગયા.
એ મુલાકાત પણ મહત્વની રહી હશે.
ચોક્કસ. કુટુંબીજનો સાથે ફરી મળવાનું થયું, વાતો સાંભળવા મળી, માતા વગર સિયોલ કેવું લાગે છે એનો અનુભવ થયો, એક નવી દ્રષ્ટિ મળી. અને આખરે આ પુસ્તક લખવું એ કદાચ માતાની યાદોને, એમના વારસાને, એમના અનુભવોને એક કાયમી ઘર આપવાનો પ્રયાસ હતો.
અને એ સ્વીકાર કે શોખ ક્યારે જ હતો નથી, પણ એની સાથે જીવતા શીખવું પડે છે.
બરાબર.
આખી વાત પરથી કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સ્પષ્ટ થાય છે. પહેલું તો એ કે પ્રેમ એટલે માત્ર શબ્દો નહીં, પણ ક્રિયા.
હા, એ તો આ પુસ્તકનો હાર્દ છે, ખાસ કરીને માતાના સંદર્ભમાં. શબ્દો ભલે ઓછા હતા, પણ કાળજી, ચિંતા અને ખાસ કરીને ભોજન દ્વારા પ્રેમ સતત વરસતો હતો.
અને મિશેલે પણ એ જ રીતે પ્રેમને જીવંત રાખ્યો માતાની વાનગીઓ બનાવીને.
બરાબર. બીજો મુદ્દો છે સ્મૃતિની જાળવણીનો. યાદો આપોઆપ નથી સચવાતી, એને સાચવવી પડે છે.
એમને ડર હતો કે માતાનો અવાજ ભૂલી જવાશે, કોરિયન શબ્દોનો ઉચ્ચાર ભૂલી જવાશે,
કિમચીનો સ્વાદ ભૂલી જવાશે, અને આ ડર જ એમને લખવા, રાંધવા, યાદોને કોઈક સ્વરૂપે જાળવી રાખવા પ્રેરે છે. સ્મૃતિ માટે સક્રિય પ્રયાસ જરૂરી છે.
અને ત્રીજું, ઓળખની જટિલતા. કોઈએ ખાનામાં ફિટ ન થઈ શકવાની વાત.
હા, ખાસ કરીને મિશ્ર વંશીય વ્યક્તિ તરીકે. અડધી કોરિયન, અડધી અમેરિકન, પણ ક્યાંય સંપૂર્ણ નહીં. અમેરિકામાં પૂરતા અમેરિકન નહીં, કોરિયામાં પૂરતા કોરિયન નહીં. માતાના ગયા પછી તો કોરિયનપણું ગુમાવી દેવાનો ડર વધુ ઘેરો બન્યો.
એટલે એમણે ખોરાક, ભાષા, સંગીત, સંબંધો આ બધા ટુકડાઓ જોડીને પોતાની આગવી ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો.
બરાબર. ઓળખ કોઈ સ્થિર વસ્તુ નથી, એ સતત બનતી રહેતી પ્રક્રિયા છે. એ વાત પુસ્તક બહુ સરસ રીતે સમજાવે છે. અને આ મુન્યો એમને જુદા જુદા સમયે પ્રેરણા આપતા રહ્યા.
જેમ કે શરૂઆતમાં ભાગી છૂટવાની ઈચ્છા, પછી સંભાળ અને જોડાણની ભાવના,
અને છેલ્લે માતાના મૃત્યુ પછી સ્મૃતિ અને વારસાને જાળવી રાખવાની પ્રેરણા, જેમની કળામાં પણ ઉતરી આવી.
પ્રતિકૂળતાનો સામનો કરવાની એમની રીત પણ નોંધપાત્ર છે. કાચી પ્રામાણિકતા છે એમાં.
હા, એ બીમારી કે શોકને શણગારતા નથી. કેન્સરની ભયાનકતા, સંભાળ રાખનારનો થાક, સંબંધોનો તણાવ, નુકસાનની વાસ્તવિક પીડા, બધું જ એકદમ નિખાલસતાથી મૂકે છે.
અને હાર માનીને બેસી જવાને બદલે કંઈક ક્રિયા કરે છે,
અને એના પર કાબૂ મેળવવાની એક રીત છે.
તો જીવનના ત્રણ સૌથી મોટા પરિવર્તનકારી વળાંકો કયા ગણી શકાય? પહેલો તો માતાનું નિદાન જ હશે.
ચોક્કસપણે. એ ફોન કોલ જેણે ફિલાડેલ્ફિયાની સ્ટ્રગલિંગ મ્યુઝિશિયનને ઓરેગોનની કેરગીવર દીકરી બનાવી દીધી.
અને એણે સંબંધોને કેવી રીતે બદલ્યા?
એણે વર્ષોના મતભેદ ભૂલાવી દીધા. સમય ઓછો હતો. મિશેલે માતાને એક સંવેદનશીલ, જરૂરિયાતમંદ વ્યક્તિ તરીકે જોયા. ભૂમિકા ઉલટાઈ ગઈ અને એક નવી નિકટતા આવી.
બીજો વળાંક, દેખીતી રીતે માતાનું મૃત્યુ.
હા, એ અંતિમ આઘાત. માત્ર માતા ગુમાવવાનું દુઃખ નહીં, પણ પોતાની કોરિયન ઓળખ સાથેના જીવંત જોડાણનો તૂટી જવું. ઓળખનો એક મોટો આધાર જાણે જતો રહ્યો.
પણ એણે એમને તોડ્યા નહીં.
ના, એના બદલે એણે સ્વશોધની નવી યાત્રા શરૂ કરાવી. માતા વગર કોરિયન કેવી રીતે રહેવું? આ પ્રશ્ન એમના જીવન અને કળાનું કેન્દ્ર બન્યો. શોક એક માર્ગદર્શક બળ બન્યો.
અને ત્રીજો વળાંક, કદાચ પેલું રસોઈ શીખવાનું.
હું માનું છું કે હા, માંચીના વિડીયો જોઈને કોરિયન રસોઈ શીખવાનો નિર્ણય શોકની ઊંડી હતાશામાં એક આશાનું કિરણ હતું.
એ આટલું મહત્વનું કેમ?
કારણ કે એ નિષ્ક્રિય દુઃખમાંથી સક્રિય સ્મરણ તરફનું પગલું હતું. રસોઈ બનાવવી એ માતા સાથે ફરી જોડાવાનો, એમના વારસાને જીવંત રાખવાનો એક નક્કર પ્રયાસ હતો. દરેક સફળ વાનગી એ સાબિત કરતી હતી કે તેઓ પોતાની ઓળખ, પોતાનું કોરિયનપણું પોતાની શરતે, માતાની ગેરહાજરીમાં પણ વિકસાવી શકે છે. એ માત્ર રસોઈ નહોતી, એ સશક્તિકરણ હતું.
આખી વાતમાંથી ઘણા બધા બોધપાઠ મળે છે. મા દીકરીના સંબંધની જટિલતા, પ્રેમ, સંઘર્ષ, સમજણ.
હા, અને શોકની પ્રકૃતિ, કે એ ક્યારેય જતો નથી પણ એની સાથે જીવતા શીખાય છે. અને ખોરાક, ખોરાક કેવી રીતે સંસ્કૃતિ, સ્મૃતિ અને પ્રેમની ભાષા બને છે.
આજના સમયમાં પણ આ બધું જ એટલું જ લાગુ પડે છે. ઓળખની શોધ, પ્રિયજન ગુમાવવાનું દુઃખ.
બિલકુલ. પારિવારિક સંબંધો, પેઢીઓ વચ્ચેના તફાવતો, સાંસ્કૃતિક વારસો જાળવવાનું મહત્વ, આ બધું જ સાર્વત્રિક છે. અને પેલી વાત કે માતા પિતાને પણ એમની ભૂમિકાઓથી પર એક વ્યક્તિ તરીકે સમજવાનો પ્રયાસ કરવો, ભલે મોડું થાય.
તો આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો શું કાઢી શકીએ? ચાલો એક ભાવનાત્મક અંતરદૃષ્ટિથી શરૂ કરીએ.
ભાવનાત્મક અંતરદૃષ્ટિ એ છે કે શોકમાં જે વસ્તુઓ સૌથી વધુ પીડા આપે છે, એ જ ક્યારેક સૌથી વધુ દિલાસો પણ આપે છે. જેમ કે એચમાર્ટ, માતાની ગેરહાજરી ત્યાં સૌથી વધુ સતાવે છે, પણ માતાની નિકટતા પણ ત્યાં જ અનુભવાય છે. સાજા થવાનો અર્થ ભૂલી જવું નથી, પણ યાદોને પ્રેમથી સાચવીને એની સાથે જીવતા શીખવું છે.
બરાબર. અને બૌદ્ધિક રીતે શું કહી શકાય?
બૌદ્ધિક રીતે મુખ્ય વાત એ છે કે ખોરાક એક ભાષા છે, શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી. એ પ્રેમ, ઇતિહાસ, સંસ્કૃતિ, ઓળખ બધું જ વ્યક્ત કરી શકે છે. રેસીપી એ માત્ર સૂચના નથી, એ વાર્તા છે. ભોજન એ સંવાદ છે.
ખૂબ સરસ કહ્યું. અને છેલ્લે એક સાર્વત્રિક વ્યવહારુ પાઠ.
સાર્વત્રિક પાઠ એ જ કે આપણા પ્રિયજનો જ્યારે આપણી સાથે હોય ત્યારે જ તેમની વાર્તાઓ, તેમની વાનગીઓ, તેમના ઇતિહાસને જાણવાનો, સાચવવાનો સક્રિય પ્રયાસ કરવો જોઈએ. મિશેલનો રસોઈ શીખવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક એ અફસોસમાંથી પણ આવે છે કે માતા જીવતા હતા ત્યારે પૂરતું પૂછ્યું નહીં, શીખ્યું નહીં. તો આપણે સૌ કાશ મેં પૂછ્યો હોત એ સ્થિતિ ટાળીએ, આપણા વડીલો અને વારસા પ્રત્યે વધુ જાગૃત અને જિજ્ઞાસુ બનીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.